त्याग कितने स्वरूप है? संयोग त्याग से, विपावन त्याग से, विग्रहण त्याग देवता छेद संयोग तो छुपेला छेड़ा से इनका त्याग में कोई प्रसन्न स्वभाव तो पूर्ण है અને પૂર્ણમાં ન તો ગ્રહણ હોય અને ન તો ત્યાગ હોય. અધૂરામાં ગ્રહણ હોય અને વિપરીતામાં ત્યાગ હોય. એટલે કોઈને 500 રૂપિયાની જરૂર હોય, 300 રૂપિયાની પાસે હોય, તેને શું કરવું પડે? 200 રૂપિયા ક્યાંથી મેળવવા પડે? અપૂર્ણતામાં ગ્રહણ છે અને કોઈ રોગ છે તો તેમાં ઓપરેશન કરીને ખરાબ પાર્ટ હોય કાઢ નાખે છે તો વિપરીતતાનો ત્યાગ કરશે. સ્વભાવ કેવો છે? જેમાં નથી તો વિપરીતતા અને જેમાં નથી તો અપૂર્ણતા. સ્વભાવની દ્રષ્ટિમાં ગ્રહણ ત્યાગ છે અને એ માટેની કઈ શક્તિ છે? સોની શક્તિ. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ. તો કોઈને હજી થાય તો ત્યાગની વાત તો બહુ આવે છે. આજે ત્યાગ કરવો છે. પર્યાયની અંદર અશુદ્ધતા છે અને તેથી એ ત્યાગની વાત આવે છે. અને ખરેખર એ પર્યાયમાં રહેલો વિભાવ ભાવ, અશુદ્ધ મલિન ભાવ, તેનો ત્યાગ એ પણ એક ખરેખર શું છે? ઉપચાર છે. સામાન કોઈ કે હજી પણ પર્યાયમાં અશુદ્ધતા છે અને એનો ત્યાગ કરવો એને પણ ઉપચાર કે? હા, કારણ કે ભૂતકાળની મલિન પર્યાય તો ચાલી ગઈ છે, ભવિષ્યની તો આવી નથી અને વર્તમાનની તો ઉત્પન્ન થઈ ગઈ છે, તેનો ત્યાગ કરો. ત્યાગ કેમ કહેવાય છે? કે ભૂતકાળની પર્યાયમાં અશુદ્ધતા હતી અને વર્તમાન પ્રગટ પર્યાયમાં એ અશુદ્ધતા નથી તો પૂર્વ પર્યાયની અપેક્ષાએ ત્યાગ ફેરો એમ ઉપચાર કહેવામાં આવે. ઉત્પન્ન થતું નથી તેને ત્યાગ ફેરો. ત્યાગ માટે એમ ન સમજવું ઉત્પન્ન થઈને પછી થયું, ઉત્પન્ન જ થતી નથી આટલો પછી એને ત્યાગ કર્યો એમ કેવું? એ ઉચ્ચાર નામ કથન છે. દેહ દર્શનની આવી સૂક્ષ્મતા છે અને આપણે સ્થૂળ બાહ્ય પદાર્થોને છોડવા મૂકવામાં અટવાય ગયા છે. કોઈને એમ થાય આ ધર્મ સારો, કાંઈ છોડવાનું નહીં. લડ્ડુ ખાના હોય મોક્ષ એક વિચાર કરવા જેવો છે. કોનો ત્યાગ ક્યારે કરવો છે? ત્યાગ કરવાનો ક્યારે અભિમાન કરે છે? અહીંયા તને ત્યાગ નથી કરવો અને એના પ્રત્યેનો રાગ દેખાય છે એ તો મોટો મહત્વ ભાવ છે. ઉપેક્ષા બુદ્ધિ કરીને જે મુનિરાજની પૂજામાં આપશે બોલી છે મુનિરાજ કહેવા છે. ભવ ભોગ અને તંતી એ કહેવા છે વિરક્ત થઈ ગયા છે. એના પ્રત્યેની ઉપેક્ષા છે, એના પ્રત્યે લક્ષ્ય જતું નથી. આ તેનું નામ એનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. ખરેખર તો ફળ પદાર્થ સ્વભાવમાં છે જ નહીં, પર્યાયમાં પણ છે. પર્યાયની અંદર વિભાવ છે પણ સ્વભાવમાં એમ નથી. અને સ્વભાવ દ્રષ્ટિમાં વિભાવ ઉત્પન્ન થતા જ નથી તો તેને ત્યાગ કર્યો એમ કહેવામાં એ આવે છે. અને એક રીતે બીજું ત્યાગ કર્યો કરે આપણેથી કેટલા કિલોમીટર દૂર એનું મૂકી દઉં તેનું નામ ત્યાગ કર્યો. છેલ્લો કહેવાય ત્યાગ કર્યો કહેવાય કોને કહેવાય? ખરેખર ત્યાગ એનું નામ એના સંબંધે ફરીથી વિકલ્પ આપણા જીવનમાં વસ્તુ છૂટે છે અને સ્મરણ રહી જાય છે તો ખરેખર ત્યાગ કર્યો નથી. જેમ આપણે ભાષામાં બોલીએ મળમૂત્રનો ત્યાગ શબ્દ વાપરીએ છીએ, ત્યારે એ સંબંધીનો ફરીથી વિકલ્પ આવે છે કે એનું શું થયું હશે. ખરેખર ત્યાગ શું છે કે જે સંબંધી હવે ફરીથી કોઈ વિકલ્પ જ આવતો નથી તો તેને એ કહેવાય છે. અને ઘણી જગ્યાએ ત્યાગ અને દાન બે કહેવાય છે. સરકાર શું કરે છે, ત્યાગ અને દાનમાં શું ફરક છે કે શક્તિ છે? દાનમાં શું કરે, દાનમાં છોડવું છે અને ત્યાગમાં છોડવું છે, બેમાં શું કરે છે? એકેમાં નથી, અરે બેમાં ફરક છે. દાન સારી વસ્તુનું હોય છે અને ત્યાગ બુરી વસ્તુ. દાનમાં ત્રણ હોય છે, દાન દેનારો દાતા, દાન લેનારો પાત્ર અને વસ્તુ. ત્યાગ માટે કોઈની જરૂર, ત્યાગ કરનાર એક જ. ત્યાગ કરનાર તેની રાહ જોશે, કોઈ આવે તો હું ત્યાગ કરીશ. ભલે બેમાં એક છોડવાની ભાવના છે, પણ બે ત્રણ બેમાં શું છે એ ગરજ છે. એક તો યોગ્ય પાત્ર દાન હોય છે અને યોગ્ય વસ્તુનું, સારી વસ્તુનું. ઘણી વાર એવું હોય આપણી કામની ચીજ વસ્તુ ન હોય તો દાનમાં જઈ જવું, કેવું કરું? તો દાન અને ત્યાગમાં શું છે ફરક છે, અને એ આપણે લઈએ છીએ. શ્રાવક દાનથી શોભે છે અને મુનિરાજ ત્યાગથી શોભે, કારણ કે શ્રાવક પાસે એ બધી વસ્તુ હોય છે માટે. પણ જે એટલા માટે લોભ કસાઈ ના કરવો, પણ એને દાન આપીને શું કરવું જોઈએ, એનું લોભ કસાય ઘટાડવો જોઈએ. દાનની પાછળ હેતુ શું છે? લોભ કસાય ઘટાડવાનો છે. અને એની જગ્યાએ આપણે શું કરીએ છીએ, માન કસાય કમાઈ છે, મારું નામ તો આવું જોઈએ. શું કરીએ છીએ દાનમાં? શું કરીએ છીએ, લોભ કસાય કદાચ ઘટાડશે કે નહીં ઘટાડે, સાથે શું લઈએ છીએ, માન કસાય કે લઈએ છીએ. અને જેમ આજે આવ્યું છે, ચાર પ્રકારના શું હોય છે, દાન હોય છે, આહાર દાન, ઔષધ દાન, અભય દાન અને શાસ્ત્ર દાન. મુનિરાજ હોય છે, એને કોઈ પોતાની પાસે શાસ્ત્ર આવ્યું હોય તો એ આપે છે. એમાં પણ મુનિરાજને એના પ્રત્યે પણ કેટલી ઉપેક્ષા હોય છે એ વિચારે છે. મુનિરાજ પાસે એ પણ જે પણ અતિશયવાળા હોય કીર્તન કરાવી એમની પાસે પણ મોરપી અને કમંડળ પણ જે પંચાયત પ્રસંગોમાં દેખાડવામાં આવે કે એ તો એક મુનિરાજનું સ્વરૂપ કેવું હોય એ દેખાડવા માટે મોરપી અને કમંડળ. બાકી તો તીર્થંકરનો એવો અતિશય હોય છે કે એમના નિમિત્તે કોઈ જીવની હિંસા થતી નથી કે જેથી મોરપીશની જરૂર પડે. મોરપીશ અને કમંડળ એ બે શું છે, પરિગ્રહ છે. કોના પરિગ્રહ છે? કેમ કે પરિગ્રહ છે તો શું છે, એ પરિગ્રહ નથી ઉપકરણ છે. પરિગ્રહ ત્યારે ના પાડશે એમાં એકત્વ હશે તો. પરિ અને ગ્રહ એમાં પકડ છે, મારા પડાની કલ્પના છે, એ તો બે ઉપકરણ છે. જે મોરપી છે એ અહિંસા માટેનું છે, કરુણા દયા માટેનું છે. અને કમંડળ છે એમાં પાણી છે તેના માટે છે, શૌચ પવિત્રતા માટે હોય. અને જે તીર્થંકર મુનિરાજ હોય એમને તો જન્મથી શું ન હોય, આહાર હોય પણ વિહાર ના હોય. આવું કઈ બોલતું હોય મેડિકલ સાયન્સ નું માને છે. તીર્થંકરની પવિત્રતાને સમજવા જેવી તો પાત્રતા થઈ નથી, એમના પુણ્યને પણ સ્વીકારી શકે એટલી પણ પાત્રતા. એમના પરમાણુ જ એવા હોય છે કે અંદરના શરીરમાંથી એ જેને કહે ને જઠરાગ્નિમાં એ આખા પડી જાય, એમાંથી કઈ વેસ્ટ ન નીકળે. આ તો એવું છે, એટલા માટે છે એમને એવું કરવું વધારી છે. તો એમને ન હોય. અને ક્યારેક બીજા જે સામાન્ય મુનિરાજો એમની પાસે મોરપીશ અને કમંડળ, કદાચ માની લો વર્ષથી મુનિરાજને ઉપવાસ હોય, એકદમ ગરમીનો પ્રસંગ હોય, તમિળનાડુમાં પાણી ભર્યું હોય, શું વિકલ્પ આવે? પીવાનો, દેવાનો, લેવાનો, ચલો દૂર લેવાનો, લેવાનો વિકલ્પ આવે ન આવે? અને એટલા માટે મોદી પણ કહ્યું છે કે દુઃખદાયક આવી બધી ગરમી હોય, એક વર્ષ સુધી આહાર નથી તો પાણી પણ લીધું ન હોય. અને હવે એટલી કંઈક ઈચ્છા તો થઈ આવે કે નહીં, ભલે લે નહીં, અને જો તમે મનાઈ કરો તો કેટલું દુઃખદાયક હશે. સહયોગ ક્યારેય દુઃખદાયક નથી હોતી, સહયોગની વૃત્તિ દુઃખદાયક. એક વર્ષથી આહાર પાણી નથી એ દુઃખદાયક છે કે એ પ્રત્યેની વૃત્તિ છે? મૂળ મૂળ ક્યાં છે, દુઃખ ક્યાં છે? પ્રતિકૂળ સંયોગમાં તો છે કે આપણી કઈ મૂળ વૃત્તિમાં દુઃખ છે? અરે મુનિરાજ આવા પ્રસંગોમાં સંયોગ બદલવાનો પ્રયત્ન નથી કરતા, ઉપયોગ પહોંચાડે છે. ઉપયોગ પહોંચાડીને પોતાના સ્વરૂપમાં એવા એકાકાર થાય છે, પ્રચુર આનંદનું વેદન થાય છે, અને એ પાણી લેવાનો કે આહાર લેવાનો વિકલ્પ પણ. આપણે આ કોઈ બી પ્રયોગ અજમાઈશ કરી જ નથી, એટલે આપણને શું લાગે છે? અશક્ય લાગે, આવું કંઈક ઓછું હશે. અરે જીવનમાં ફરીથી વિચારવા જેવું છે, મને લીધું દશા નહીં, પણ એક બહુ વિઘા તરસ્યા ઘરે આવ્યા હોય, તરફથી ફોન કરી હું આવું છું તૈયાર રાખજો, અને એમાં ઘરે આવીને કોઈ એવો ફોન આવ્યો કે ભાઈ તમારું પેમેન્ટ 1 કરોડ રૂપિયાનું થયા છે, અડધો કલાકમાં પહોંચી જશે, નહીં તો પછી બીજા તો શું થશે? ભૂખ ક્યાં જશે, તરસ ક્યાં જશે, કોઈ પણ એક પ્રસંગ, એવું એક પ્રસંગ આવ્યો કે તમારા દીકરાને એક્સિડન્ટ થઈ હોસ્પિટલાઇઝ કરવા, શું થશે? જીવનમાં સુખી થવું હશે તો ઉપયોગ પલટાવતા શીખવું પડશે, અને ઉપયોગ પલટાવવા માટે પહેલા રૂચિમાં પડવું પડે. બેનસિંહના વચનમાં સુંદર રીતે લખ્યું છે, આપણે શું પલટો કરવા ઈચ્છીએ છીએ? સંયોગ પલટાવવા ઈચ્છીએ છીએ, ઉપયોગ પલટાવવાનો કોઈ પ્રયત્ન જ કરતા નથી. રૂચિ જ વાત, દુઃખથી બચવું છે, દુઃખ સહન થતું નથી, પણ એના ઉપાય તરીકે ક્યારેય રૂચિનો પલટો કરતા નથી, અને રૂચિનો પલટો થશે તો ઉપયોગનો પલટો સહજ થયા વગર એટલે સમય. તો એ અહીંયા મુનિરાજને આપણે વાત આવતી હતી, કોઈ શ્રાવકે એક અલભ્ય પુસ્તક વેદ શાસ્ત્ર મુનિરાજને આપ્યું, મુનિરાજ સ્વાધ્યાય કરતા, એમાં કદાચ કોઈ બીજા મુનિરાજ આવે અને કે તમે કયો શાસ્ત્રનો સ્વાધ્યાય કરો છો, 100 રેર અલભ્ય પુસ્તક હોય અને કોઈ મુનિરાજ કે અમને આપો તો શું? મુનિરાજ હું પહેલાં પૂરું વાંચી લઈશ, પછી કેટલી ઉપેક્ષા બનતી છે તરત જ આપી. મુનિરાજ શાસ્ત્ર રચે છે, આચાર્ય શાસ્ત્ર રચે છે, તાડપત્રીમાં લખેલા છે, કોને સોંપી દેતા? શ્રાવકને કે કોને સોંપી દેતા? ત્યાં ત્યાં મૂકીને જાય તો પછી પબ્લિશ નહીં થાય તો કોઈ સાચો છે નહીં તો આટલી મહેનત કરી દેતું તો કે જે પૂછું થાય. તે સમયનો વિકલ્પ હતો, વિકલ્પનું લંબાણ નથી. આપણને શું હોય છે? વિકલ્પ આવે છે, પછી આપણે કરીએ છીએ વ્યવસ્થા, એની વિકલ્પ લંબાય છે. મુનિરાજને તે સમયે વિકલ્પ આવ્યો, એ લખવાનો યોગ બન્યો, આગળ વિકલ્પને લંબાવતા નથી. કે કોઈ શ્રાવકને સોંપી દઉં કે પછી સાચવણી રાખશે, એની કોઈ કોપીઓ બનાવીને કરશે, એ મુનિરાજનું કામ હોય નહીં. વિકલ્પને લંબાવવો, ચારિત્રની અસ્થિરતા છે એટલે સર્જનનો વિકલ્પ આવી જાય છે, પણ વિકલ્પને લંબાવવો, એના યોગમાં જોડાવવો, એ મુનિરાજનું કામ હોતું નથી. અરે અપૂર્વ દશા જીવનમાં આવી નથી, પણ એ દશા કેવી હશે એ વાતનો અંદાજ પણ આપણને આવતો નથી. તે મુનિરાજ છે એને સાતો દાન કર્યા, પેલું હોય, પછી કોઈ સાવકને ખબર પડે તો ઔષધ દાન આહારમાં એ ઔષધ આપતા મુનિરાજ કોઈની પાસે માગી કરે, સ્વાસ્થ્ય સારું ન હોય તો એ મુનિદશા હોતી એમની નથી. હવે આપણે થોડો વિચાર કરી લઈએ, શરીરના દેવો છે, બાળમાં એને કોઈ ખામી નથી, વસ્તુ નહીં, તો એ દાન આપે કે ના આપે, આહાર દાન આપે કે ના આપે, મુનિદાન આટલા પુણ્યશાળે છે, વિચારવા જેવું છે. આપણને આપણી મનુષ્ય પર્યાયની કિંમત આવતી નથી. અતિ પુણ્યશાળી દેવ હોવા છતાં એ મુનિરાજને આહાર દાન આપી શકતા નથી, અને આપણે હિન પુણ્યશાળી ભૂલે રહ્યા અને છતાં આહાર દાન આપી શકીએ છીએ. આહાર દાન મુનિરાજને આપતું એટલે આપણે પણ આહાર લઈએ છીએ, મુનિરાજ આહાર લે છે. મુનિરાજ આહાર લે એ સુભાવ છે, અને આપણે ભોજન લઈએ એ પાપ. આવો કે ભેદ મળશે, મુનિરાજ આહાર ગ્રહણ કરે છે સંયમ નિમિત્ત કરે છે, અને આપણે જે ભોજન ગ્રહણ કરીએ છીએ પ્રમાદને નિમિત્ત કરે છે. ભોજન લીધા પછી સામાન્યપણે શું થાય છે? મુનિરાજને આહાર દેવો કે એમની સંયમની આરાધનાની અનુમતિ. મુનિરાજ આહાર લઈને ક્યારે પ્રમાદને વશ થતા નથી. તો એ કૃષ્ણ પ્રવચનમાં સરસ છે, આમાં પણ છે વચનામતમાં, કે જ્યારે ભોજનનો સમય થાય, ભરત ચક્રવર્તી જેવા હોય એ પણ પોતાના રાજમહેલના આંગણમાં આવીને કોની રાહ જોવે? અરે કોઈ આજ મારા સદભાગ્ય હો અને કોઈ મુનિરાજ અમારે આંગણ ફરીથી. કોણ મુનિરાજ જોવે છે? કોણ? કોણ ચક્રવર્તી? કોણ પુણ્ય સાળી પણ પવિત્રતાવંત મુનિરાજની રાજ જગતમાં કિંમત કોની હોય? અને આપણે પુણ્ય સાળીની અધિકાર એટલા માટે આ અલૌકિક માર્ગ કહેવાય છે. પુણ્યશાળી કરતા કોની કિંમત છે એ પણ ચક્રવર્તી કેવા હોય? નાના તડકો છે, આ થાય નથી પારો મારે ઉઘાડા પગે તડકો હોય અને મુનિરાજની પોતે અરે આજ અમારે આંગણે મુનિરાજ પધારે તો અમારા માટે તો જાણે કલ્પવૃક્ષ આંગણે. કોઈ આકાશ ગમત માટે આવે, કોઈ અરે કોઈ ચારણ બધી જાળી આવે, કોઈ વિહાર કરીને આવે એવી ભાવના ભાવતા, અને એવો યોગ મને ક્યારે ચક્રવર્તી ભાવના ભાવે અને ત્યાં મુનિરાજ ન પધારે અને કોઈ સામાન્ય શ્રાવક હોય એને આંગણે પધારે, કેવું છે મુનિરાજ? અને જો સામાન્ય શ્રાવકને ઘેર આહારનો પ્રસંગ બને તો ચક્રવર્તી શું માને? આજે મારા કરતા અધિક પુણ્યશાળી છે, હું એટલો હિંમત મારે આંગણે એ મુનિરાજ ન પધાર્યા અને એને આંગણે પધાર્યા. અરે જે પૂર્ણતાની આરાધનામાં ઉગ્ર છે, જે પરમેશ્વરી પદમાં બિરાજમાન છે, એ મુનિરાજ કહેવા હોય એવા આના ઉપરથી આપણને ખ્યાલમાં આવે છે. એ રીતે આ દાનની ભાવના હોય છે. દેવો સ્વયં અસંયમી છે, ભલે ટીકાવકારી હોય, સાહેબ સમય દ્રષ્ટિ હોય, અને છતાં પણ એ ચોથા ગુણસ્થાનથી આગળ નથી, સ્વયં સંયમ લઈ શકતા નથી અને આ દાન આદિ દ્વારા સંયમની અનુભવના કરે છે. અને એની સામે એ પાત્ર પંચરાણ પર કઈ તમે તો જોયું જ હશે, દીક્ષા કલ્યાણ વખતે ઇન્દ્ર અને કમિયતી ચર્ચા કરતી ચાર ભૂમિગુર શ્રી રાજા હોય છે, ચાર વિદ્યાધર રાજા હોય અને દેવોને એના વચ્ચે ચર્ચા થાય છે. એક વાર સૌંદર્ય કેવી ભાવના આવે છે, તમે મારો સરસ્વ વૈભવ લઈ લો પ્રમાણે અંતર્મુખ માટે તમારું મનુષ્ય અરે વિચિત્રતા છે, દેવ છે એ મનુષ્યપણામાં આવીને ક્યારેક અમે સંયમ વર્ણન કરીએ એવી ભાવના આવે અને આપણે કૃષ્ણને વશ મનુષ્ય છીએ એ સરી ભાવના કરીએ છીએ. મને દેવ કેવી વિચિત્રતા, યોગ બને છે કોણનો પાત્રતા છે અને કિંમત આપણને આવતી એ નથી. અને એટલા માટે જે દેવો હોય છે ને મનુષ્યને ક્યાં નામથી બોલાવે મનતા નથી કરતા. એમની પાસે શાસ્ત્ર પીછી અને કમંડળ હોય અને તેમાં પણ એ મમતા થાય એવા લાગતા નથી. અને આજે જગ્યાએ વસ્તિકા હોય એ જગ્યામાં પણ તેમાં પણ એ છે દ્રવ્ય ક્ષેત્ર નહીં કાળ ભાવ પ્રતિબંધ પણ વિચર રૂપ દયાદીને પણ વિધ. મુનિરાજ શું વિચારતા હશે કે આ જગ્યા સ્થાન સારું છે, બાજુમાં નગર છે, એ આપણો અનુકૂળ છે, ત્યાં બધા શ્રાવકો ઘણા છે, એ ધ્યાન એવું શું સંદર્ભ આપ્યો છે? દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ. ક્યારે પણ સિંહ હોય ને એને બાઉન્ડ્રી બાંધી દીધી હોય કે તારે આનાથી બહાર જાય નહીં. સિંહ વાડા તો હોય, વાડા તો ખબર બીજા કિસ્સાને કે સિંહના વાડા હોય કે ન હોય, પરમાણુ માત્ર પણ પડરવ્ય પરિગ્રહ મારો નથી. કેટલો પરિગ્રહ? હું એક નાયક ભાવ છું, એક કેટલો જ અણુ માત્ર પણ એ પરિગ્રહ મારો નથી એવા ભાન પૂર્વક જે સૌથી નિકટ છે શરીર એની પણ જેને મમતા છૂટી ગઈ છે એવા ગુનિરાજને ઉત્તમ ત્યાગ ધર્મ આપો. એનામાં પણ પ્રશ્ન થાય, બધું જ છૂટી ગયું તો શરીર કેમ છૂટ્યું? બધું જ છૂટતું હતું તો શરીરે છોડી દેવું. અપૂર્વ અવસરમાં એ બધા જ પ્રશ્નોના જવાબ છે. શરીર અને આત્માનો એક ક્ષેત્રાગાર સંબંધ રહેવો કોને આધીન? આયસ આધીન જેની એ કોઈ વિકલ્પને કારણે નહીં. શરીર ત્યાં સુધી રહેવાનું છે, મની કથા નહીં, કેવળ જ્ઞાન થશે ત્યાં સુધી પણ રહેશે. કારણ કે શરીરનું તટવું એ કોને આધીન છે? એ વિકલ્પને આધીન નથી. કોને આધીન છે? આયુષને આધીન છે. તો જ્યાં સુધી આયુષ છે તો કેવળ ભગવાનને પણ માટે જે વસ્ત્ર પાત્ર આદિ છે એ તો કોના નિમિત્તે છે? એ મોહના નિમિત્તે છે. શરીરનું હોવું એ મોહની નિશાની નથી, પણ વસ્ત્ર પાત્ર હોવા એ મોહની નિશાની છે. એટલે કુદરતનો આચાર જે કહે છે મુનિ દશા કેવી હોય? માતાએ જેમના પ્રમાણે પૂછ્યું એમાં એક પણ કેટલો વસ્ત્ર મોટું નહીં તો શું છે એ ધાબો પણ નહીં. હજી એનાથી તુષ માત્ર કરી આખો ધાબો તો મોટી વસ્ત્ર થઈ ગઈ, તલ જેટલું પણ નહીં. પણ તલનું શું છે? તુષ એટલે કોતરું, એમાંથી તેલ એટલો પણ પરિગ્રહ રાખે, પોતાને મુનિ પણ માને, બીજા પાસે મનારાવે કે અનુબોધે એ મહાવિપરીત અનાદિનો સનાતન વિતરાગ માર્ગ છે. કોઈ કે અમને ન અરે આવી દશા ન આવે તો ભાવના કરે પણ હઠ લઈને વિપરીત કરે. કપાળુદેવને ભાવના હતી યુરોપ ન ગયેલો કશું કહેલું. એ જ માતાના ખાટલે બેસીને પોતે આવી ભાવના લાવે. એમને હર્ષ નથી, કોઈ ઉલ્લેખને વર્ષો પહેલા આવે પ્રશ્ન થયેલો કે કપાળુદેવે આવી ભાવના ભાવી હતી, કોઈ દિશા કેમ ભાવી. અરે આ મુનિ દશા કોઈ હઠથી પ્રાપ્ત થાય પ્રગટ થાય એવી દશા નથી, સહજ દશા છે. ખરેખર તો મુનિરાજે સુખ ચડવા પડે, ઘર બહાર છોડવું પડે, પછી વસ્ત્ર પાત્ર છોડવા પડે, છોડવા પડે ને બધું છોડવા પડે છે કે મોં છોડતા એ છૂટી જાય છે. છોડવો એવો પણ એક વિકલ્પ આગ્રહ તર્કત્વ નથી, છેદે તો છૂટેલા છે. એ ક્ષેત્ર આવ્યા સદન પણ એ જ્યાં અંતરમાંથી મોં છૂટે છે તો એ પણ સહેજે છૂટી જાય છે. અને ગુરુદેવજી તો ખાસ વૈરાગ માટે કે ઈચ્છે કે ન ઈચ્છે એકવાર ઘરથી તો બહાર બધા નીકળવા દે છે, કાં તો જીવતા અને કાં તો મળે. મુનિરાજ જીવતા નીકળી ગયા છે અને આપણે કહેવા છીએ બીજાને રડાવીને એ નીકળી ગયું છે. મુનિરાજ કોને કહેવાય, સરસ વ્યાખ્યા કરી. જીવતા કોઈ જાણે નહીં અને મળતા કોઈ રોડે નહીં એવી દશા જેની છે એનું નામ સંસ્કૃત. ક્યાંય વન જંગલ ગીરી ગુફામાં બિરાજમાન હોય કોઈને ખબર પણ ન પડે. જીવતા કોઈ જાણે નહીં અને મળતા ખબર પણ ન પડે કોઈને. ચલો સખી વહા જઈએ જહાન અપના, કલેવર મખે જનાવરા પીછે હોવા રોયે ન. કેવી દશા માટે આ કદાચ આયુષ પૂરું થઈ ગયું છે, કલેવર પડ્યું છે, કદાચ જનાવર ખાઈ જશે તો પાછળ કોઈ રોનારા નથી. અરે જીવનમાં એવી એક નિષ્ફળ દશા, લોકો મને આર્થ ધ્યાન દ્વારા સ્મશાનમાં લઈ જાય તેની કરતાં મારી સાધના કરવા માટે હું જીવતો સ્મશાનમાં કહેવું નથી. ઉદયની ઉત્કૃષ્ટતાને સામે મુનિરાજ પોતાનું પુરુષાર્થનું બળ દેખાડે છે, ઉદયને ચેલેન્જ આપે છે. તારું સામર્થ્ય હોય એટલું ચોક્કસ મને મારા સ્વભાવની આરાધનાનું એવું બળ છે કે મારી સાધનામાં હવે ક્યારે પણ એ ભંગ પડે એવું નથી. અહીંયા તો જે ઉદયમાં ફેરફાર થાય છે અને ઉદયના શીખી ગયા છે ગુલામ. એક વાત કરી કરીને આપણા જીવનની કેવી લીણી દશા છે. ઉદયોના ગુલામ છીએ અને વિષયોના ભિખારી. કેવા થઈ ગયા છે, જેવો જેવો ઉદય આવે તેવા થઈ ગયો છે, એવા ગુલામ. જેવો જેવી ઈચ્છા જાગે છે વિષય ગોઠવા માટે દે, એ કેવા છે આપણે, ઉદયોના કેવા છે ગુલામ છે અને વિષયોના કેવા છે ભિખારી. મને કોઈ સુખ આપો, મને કોઈ શાંતિ આપો, અનુકૂળતા આપો, તો એ મુનિરાજ આજે એનો ઉત્તમ ત્યાગ કરવાની છે. ખરેખર તો જ્ઞાન જ્ઞાનમાં એવું થઈ જાય છે કે મારે કંઈક ગ્રહણ કરવું છે, મારે કંઈક છોડવું છે, એવો રાગ પણ ઉત્પન્ન ન થાય. આ તેને રાગનો ત્યાગ તેવો એમ ઉપચાર કહેવામાં આવે છે. અને બાકી તો જેને જ્ઞાન સ્વભાવમાં આત્માનું જેને ગ્રહણ જ નથી એને ખરેખર સ્વભાવના ગ્રહણ પૂર્વક ત્યારે રાગની નાસ્તી રૂપનો ત્યાગ થવાનો. તે જૈન દર્શનની વિશેષતા શું છે, ગ્રહણ પૂર્વકનો ત્યાગ સ્વીકારે છે. અને જગતમાં ક્યારે પણ એવું જ હશે, પગથિયા ચડીએ છીએ આપણે ક્યારેક પગથિયાથી એક પગથિયાથી પગ ક્યારે ઊંચો કરીએ, આગલા પગથિયા આપણું પગ મુકાણું છે. ત્યારે નાનો છોકરો છે એના હાથમાં કદાચ ચપ્પુ હાથમાં આવી ગયું છે, એને છોડવા માટે શું કરવું પડશે, ખેંચી લે ચપ્પુ જોરથી ખેંચી લે. એને સારી વસ્તુનું ગ્રહણ કરાવો એ વસ્તુ સુધી. સહજતાના ગ્રહણ પૂર્વક એ બીજી વસ્તુનો સહેજી ત્યાગ થયા વગર રહેશે નહીં. આપણે ત્યાગને ઓળખીએ છીએ ત્યારે ગ્રહણને ઓળખતા, અને તેથી ત્યાગ કર્યાનું કર્તૃત્વ ચાલે છે, પણ ખરેખર ત્યાગ કરવાનો એ સમજણ પૂર્વક પરિણામ ક્યારેય થતો નથી. તો એ રીતે જેને જેનું મહિમા બહુમાન જાગે તેનું ગ્રહણ થયા વગર રહે નહીં, અને જે જેને તુચ્છ જાણશે, જે જાણશે, દુકરું જાણશે, તેનો સહજ ત્યાગ થયા વગર રહેશે નહીં. તો પહેલું એક મહિમાવંત વસ્તુ કોણ છે એ જાણવું પડશે, તો તેનું ગ્રહણ થશે, અને દુઃખમય કોણ છે એ જાણશે, તો તેનો સહજ કાર્ય થયા વગર રહેશે નહીં. આ રીતે ઘણું ત્યાગનું તો એ બધું વાત છે. આપણે આપણા જીવનમાં એ જે ભૂમિકા છે એ પ્રમાણે ક્યારેય પણ ઇન્દ્રિય વિષયને પોષવા એ કોઈ આત્માર્થનું કાર્ય નથી. સ્વરૂપની રુચિ, સ્વરૂપનો રસ, સ્વરૂપનો પ્રેમ જીવનમાં જાગૃત થાય તો સમજો મારું જીવન એ સાર્થક છે, અને ખરેખર મેં સાચી આરાધના કરી છે. આરાધનાના દિવસો હવે પૂરા થવા તરફ છે. માત્ર કેટલા પછી ગયા છે? આજ કેટલા દિવસ છે? આઠમા હવામાન કેટલા દિવસ બાકી રહે છે? બે દિવસ જ નહીં, હજુ વધારે છે. કેટલા દિવસ તો લક્ષમાવળી એક લઈએ તો કેટલામાં આવશે? અરે આરાધનાના દિવસો પૂરા નથી થતા, હવે ખરેખર આરાધના શરૂ થાય છે. અને એ આરાધનાની શરૂઆત કરી છે એ ક્યાં સુધી રહેવાની છે? અનંત કાળ સુધી, ભવો ભવ પર્યંત સુધી નહીં, ભવો ભવ પર્યંત નહીં, આ આયુષ પૂરું થાય ત્યાં સુધી. તો ક્યાં સુધી? હવે જે કોઈ મને આ સંસારમાં અલ્પભવ રહ્યા છે, મારી આરાધ્ય દશા પ્રગટ ન થાય ત્યાં સુધી અખંડ ધારાએ મારી આરાધના હવે જે પ્રગટ થઈ છે એ રહેવાની છે. મારા જીવનમાં હવે ક્યારેય આરાધનાનો કાળ પૂરો થવાનો નથી એવી ભાવનાથી આપણે આરાધના શરૂ કરી છે, અને એ જ ભાવનાથી આપણે આગળ
સાડા 10 વર્ષ સુધી